ஓம்காரமிந்தும் ஜயந்தி யோகின கமதமோஷனும் ஸ்ரீமுக்காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குறிக்கொண்டாரி ஜெயந்திரமோ சுமங்க நம சுமரிசாராய் சுவாமி புத்தியா சதாஸ்தே ஜீஸ்வராய் பரவாய
સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસારમાં આપણે પહેલો શ્લોક કર્યો. પહેલા શ્લોકનો અર્થ કર્યો છે, શબ્દાર્થ કર્યો છે, એનો ભાવાર્થ બાકી છે. પૂર્વરંગમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો પહેલો શ્લોક નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. આમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન મંગલાચરણ કરે છે, મંગલિક કરે છે, નમસ્કાર કરે છે. નમસ્કાર કોને કરે છે? સમય સારને, સમય એટલે આત્મા, આત્માને નમસ્કાર કરે છે. અને માત્ર એ શુદ્ધ આત્માને નમસ્કાર કરી અને એ કામ પતાવી શક્યા હોત મંગલિક તરીકેનું, પણ મંગલાચરણમાં એમને માત્ર નમસ્કાર નહોતા કરવા, એથી વિશેષ કંઈક વાત કરવી હતી. એટલે આખો શ્લોક એ રીતે રચ્યો કે જેમાં જેને નમસ્કાર કર્યા છે એનું સ્વરૂપ આપણને જણાય. એટલે સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. આ જે વાત લખી એમાં આત્માનું કેવું સ્વરૂપ છે એ વાત જણાવી. આખી વાત અસ્થિથી કહી, કોઈ જગ્યાએ ક્યાંય નાસ્તિથી વાત નથી કરી. મંગલિક કર્યું, અસ્થિથી મંગલિક કર્યું. અને સમય એટલે આત્મા, એ દ્રવ્ય કર્મ ભાવકર્મ નોકર્મથી રહિત શુદ્ધ આત્મા, પવિત્ર આત્મા, એને નમસ્કાર કર્યા. અને એ નમસ્કાર કોને કર્યા? કયા આત્માને કર્યા? પરના આત્માને કર્યા? ના, પરના આત્માને નથી કર્યા, પોતાના આત્માને કર્યા છે. શુદ્ધ આત્માને કર્યા નમસ્કાર, એમાં એવો અર્થ આવી જાય છે કે પોતાના આત્માને નમસ્કાર કર્યા. અને સાથે ને સાથે બીજી વાત પણ એમાં આવી જાય છે કે શુદ્ધ આત્માને નમસ્કાર એટલે જેટલા શુદ્ધ આત્મા છે એ બધાને નમસ્કાર, સર્વ સિદ્ધોને એમાં નમસ્કાર થઈ ગયા. જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવા સર્વ સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા ઉપર વિરાજી રહ્યા છે એ બધાને પણ એમાં નમસ્કાર આવી ગયા. અને પોતાનું જે શુદ્ધ નિર્મળ સ્વરૂપ, શુદ્ધ એવા શુદ્ધ સ્વરૂપને એમાં એ નમસ્કાર છે. એવા શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરવાથી એને પોતાના સ્વરૂપ પ્રત્યેનો આદર ભાવ થાય છે, એનું મહાત્મ્ય સમજાય છે. અને એવું મહાત્મ્ય સમજવા માટે બીજી બધી વાત લેવામાં આવી કે સ્વાનુભૂત્યા ચકાસ્તે, સ્વને અનુભવમાં આવે તેવો, એટલે કે પોતાને અનુભવમાં આવે તેવો ભગવાન આત્મા છે. પોતાને ભગવાન આત્મા અનુભવમાં આવે તેવો છે, એ ઇન્દ્રિય દ્વારા જણાય તેવો નથી, એ અતિન્દ્રિયપણે પોતાને અનુભવમાં આવે તેવો આત્મા છે. એવા આત્માને નમસ્કાર કર્યા, સ્વાનુભૂત્યા ચકાસ્તે, એમાં કે પોતાને અનુભવમાં આવે એવા આત્માની વાત લીધી. ચિત્ત સ્વભાવાય ભાવાય, ભાવાય કહેતા અસ્તિત્વ છે, હોવાપણું છે એની વાત લીધી. અને છે તો પછી એ ક્યારથી છે એ પ્રશ્ન થાય, એટલે કે એ અનાદિનો છે. ભાવાય, ભાવાય શબ્દ કહેતા જે છે એટલે છે, અને એ સત્તારૂપે છે. સત્તારૂપે આપણે ત્યારે જ કહીએ કે જ્યારે એ પહેલેથી છે, જેને ઉત્પન્ન કરવામાં આવ્યો જ નથી, એ અનાદિનો છે, એની કોઈ આદિ નથી અને એનો કોઈ નાશ નથી. જેની આદિ નથી અને જેનો નાશ નથી એ સત્તારૂપે પડ્યો છે, એ સત્તામાં છે, એટલે ભાવાય એવો અનુભવાય છે, એ ભાવાય એમ છે. એટલે એ બીજી વાત કરી. અને એમાં ચિત્ત સ્વભાવાય, ચિત્ત સ્વભાવાય એટલે એ એના ગુણની વાત લીધી. ચિત્ત સ્વભાવાય એટલે આત્માનું ચૈતન્યપણું, એવું એ ચૈતન્યપણું એનો સ્વભાવ છે. ચૈતન્ય એટલે જ્ઞાન અને દર્શન. જ્ઞાન દર્શન ઉપયોગાત્મક છે અને એ ઉપયોગાત્મક ચૈતન્યપણું એ આત્માનો સ્વભાવ છે અને એ સ્વભાવ રૂપે એ અનુભવવામાં આવ્યો. ચિત્ત સ્વભાવાય ભાવાય એ રીતે સત્તામાં પડ્યો છે અને એ રીતે સ્વને પોતાને અનુભવમાં આવ્યો. એટલે ગુણ રૂપે જ્યારે અનુભવમાં આવ્યો છે એનો અર્થ એ થાય છે કે એ ગુણનો ધરનારો અને એ ગુણ એ બંને જુદા નથી, એક છે. એ ગુણ અને ગુણનો ધરનારો બંને એક રૂપ છે. એ જ્ઞાન સ્વભાવ છે અને એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે. પોતે જ્ઞાન સ્વભાવ છે. આત્માના અનંત ગુણોમાં મુખ્ય ગુણ ચૈતન્યપણું. ચૈતન્યપણામાં આપણે જ્ઞાન અને દર્શન લઈએ તો જ્ઞાન દર્શન જાણવું દેખવું એ જ્ઞાન અને દર્શન. જાણવું જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે દેખવું. એ પ્રતીતિનો વિષય છે, અનુભવનો વિષય છે. એ ગુણ જે છે એ ગુણ રૂપે પોતે પોતાને અનુભવાય છે. પોતે જ્ઞાન સ્વરૂપે પોતાને અનુભવાય છે અને જ્ઞાન સ્વરૂપે અનુભવાય છે ત્યારે માત્ર એક ગુણનો અનુભવ થાય છે એમ નથી. એને અનંત ગુણની પર્યાય પોતાને અનુભવમાં આવે છે. એ અનંત ગુણના એ વખતે નામ એની સંજ્ઞાઓ એ વખતે ખ્યાલમાં આવે છે એમ નથી, પણ પોતાના સ્વરૂપનો જે અનુભવ થાય છે એ અનુભવમાં એને અનંત ગુણની પર્યાયનો આસ્વાદ આવે છે. એટલે જે સ્વાનુભૂત્યા ચકાસતે સ્વ અનુભવ જે છે એ અનુભૂતિ એ આનંદદાયી છે, સુખદાયી છે. અને અનંત ગુણોનો સ્વાદ, પર્યાયનો સ્વાદ, એના પરિણમનનો સ્વાદ એને આવે છે. અનંત ગુણોનો સ્વાદ કઈ રીતે એક સાથે આવે એ સમજવા માટે એક સામાન્ય દ્રષ્ટાંત આપણે લઈએ કે લીંબુનું શરબત આપણે કહીએ છીએ તો એક શરબત બનાવ્યું હોય તેમાં લીંબુ હોય, ખાંડ હોય, એમાં કેસર નાખ્યું હોય, એમાં વરિયાળી નાખ્યું હોય, એવા ઘણા પદાર્થો એમાં નાખ્યા હોય અને જ્યારે એનો અનુભવ કરીએ, એનો સ્વાદ ચાખીએ ત્યારે બધાનો ભેગો સ્વાદ એમાં આપણને અનુભવમાં આવે છે. એ સ્વાદ કંઈ એક એક પદાર્થનો જુદો જુદો આવે છે એમ નથી. જે સ્વાદ આવે છે તે આપણને એક એક શરબત રૂપે ભેગો સ્વાદ આવે છે, છતાં આપણે એમ કહી શકીએ કે એમાં લીંબુ છે, ખાંડ છે, કેસર છે, ઇલાયચી છે, બધું જ છે. એ રીતે આત્મા સ્વ અનુભવમાં આવે છે. સ્વાનુભૂત્યા એટલે સ્વ અનુભવમાં આવે છે તો એ અનુભવ કેવો છે, એ પ્રતીતિ કેવી છે? તો કે એ અનંત ગુણોનો પિંડ અને અનંત ગુણોની અનંતી પર્યાય, એ જે ગુણ છે એના એ બધાની પર્યાય એને અનુભવમાં આવે છે અને એ દ્વારા એ પ્રકાશિત થાય છે. એ અનુભવ દ્વારા જે ખ્યાલમાં આવે છે કે આ આત્મા છે. આત્મા આત્મા આપણે કરીએ છીએ, ચોપડીમાં વાંચીએ છીએ અને કોઈ બોલે છે તો સાંભળીએ છીએ અને બોલીએ છીએ, આપણે પણ ગોખી ગયા હોય એ રીતે કે આ આત્મા આત્મા એટલે આવો. પણ કોણે આત્મા અનુભવ્યો છે? જેને સમ્યક દર્શન થયું છે એણે એવા આત્માનો અનુભવ કર્યો છે, એટલે એને માટે એ આત્મા પ્રકાશિત થયો, એને માટે એને એ આત્મા સ્વાનુભૂત્યા ચકાસતે કહેવાય, બીજાને માટે નથી. પણ અહીંયા તો એ દર્શાવવું છે કે એ એવો આત્મા છે કે જે અનુભવમાં આવે છે, સ્વ અનુભવમાં આવે એવો એ આત્મા છે અને એ ગુણોનો પિંડ ભગવાન આત્મા અને એના અનંત ગુણો એ કંઈ જુદું નથી. આત્માના અસંખ્ય પ્રદેશ છે અને દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે. આપણે ગઈકાલે વાત એ લીધી એ પ્રમાણે સાકર છે તો સાકરનો કોઈ કણ એવો નથી કે જેમાં મીઠાશ અને સફેદી ન હોય. એટલે બધા જ ભાગમાં સાકરના બધા જ ભાગમાં સાકરના ગુણો રહેલા છે. એ રીતે આત્માના બધા પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે, એટલે દરેક પ્રદેશમાં અનંત ગુણ રહ્યા છે એવું આત્માનું એ સ્વરૂપ છે. અને ગુણને ગુણી જુદા નથી એની મુખ્ય તો વાત હતી અને એ વાતને અહીંયા ટીકામાં લેવામાં આવી કે ગુણ ગુણીનો કોઈ એમાં ભેદ રહેતો નથી, એ અનુભવમાં એમ જ આવે છે. અને તેના પછીથી જે ચોથી વાત લીધી એ સર્વભાવાંતરછિદે. સર્વભાવાંતરછિદે એટલે સર્વ બધા જ ભાવ, અંતર એટલે પોતાનો સ્વભાવ ભાવ છે, એનાથી જુદા પડતા બધા જ ભાવ એ બધા નો એને જ્ઞાન રૂપે અનુભવ થાય છે. પોતાનું એક સ્વરૂપ જે છે અને પોતાનો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, એ સિવાય જગતના બધા જ પદાર્થો અને એ બધા જ પદાર્થો અને ત્રણેય કાળની બધી જ પર્યાયો એને અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે. એટલે એ સર્વજ્ઞતાની વાત કરી અને એ સર્વજ્ઞપણું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછીથી થાય છે. તો એ સર્વજ્ઞપણા વિશે પણ આપણે ગઈકાલે વાત કરી કે એવું સર્વજ્ઞપણું છે અને એવું સર્વજ્ઞપણું પ્રાપ્ત કરી શકાય છે. આત્મામાં એ સર્વજ્ઞતા પડી છે, જે એનો પુરુષાર્થ કરે છે અને એ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરે છે એને એ સર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. ગુરુદેવના 18મી વખતના અને 19મી વખતના બંને વખતના પ્રવચનોને આપણે ધ્યાનમાં રાખીને વાતો લઈએ છીએ. એટલે આજે કેટલીક વાતો આપણે 18મી વખતના પ્રવચનમાંથી લઈએ, કેમ કે આ શ્લોક છે, આ કળશ છે, એ સૌથી મહત્વનો કળશ છે. કળશ પૈકીમાં આ એમ કહી શકીએ કે એ સિરમોર કળશ છે. એટલે આજે થોડીક વાત વધારે આ કળશ સંબંધી લઈશું. તો એમાં 18મી વખતના જે પ્રવચન છે એમાંથી કેટલીક વાત પણ આપણે લઈએ. 19મી વખતના પ્રવચનમાંથી આપણે જે વાતો લીધી એ ઉપરાંત અહીંયા બીજી 18મી વખતમાં જે વધારે વાત આપી છે એ વાત પણ લઈએ. એક વાત છે અહીંયા સાર, સમયે સાર, એ સારની વાત એ રીતે કરી કે સારનો અર્થ થાય છે હિતકારી. સાર એટલે હિતકારી, અસાર એટલે અહિતકારી. જે હિતકારી છે એ શું છે? આત્માનું સ્વરૂપ છે એ હિતકારી છે, અને હિતકારી છે એનો અર્થ એ થાય છે કે એ આદરણીય છે અને એ ઉપાદેય છે. એટલે નમસ્કાર જ્યારે કર્યા છે ત્યારે એ સર્વસિદ્ધને નમસ્કાર તો આવી ગયા, પણ એમાં હિતકારી શું છે? પરને જાણતા એને હિત થાય છે કે સ્વને જાણતા હિત થાય છે? એનો વિચાર કરીએ તો એ સારભૂત વાત એટલે ઉપકારી વાત, હિતકારી વાત, ઉપાદેયની વાત, જે ઉપાદેય કરવા લાયક છે એની વાત. તો ઉપાદેય કરવા લાયક શું હોય? પરનું સ્વરૂપ ઉપાદેય કરવા લાયક હોય કે સ્વનું સ્વરૂપ ઉપાદેય કરવા લાયક હોય? એટલે પરને જાણતા, પરને જાણવામાં આવે, સિદ્ધને જાણવામાં આવે તો એ ઉપકારી કઈ રીતે થાય? તો એના સ્વરૂપનો ખ્યાલ આવે, પણ સ્વરૂપમાં જવાય નહીં. સિદ્ધના સ્વરૂપમાં આપણે જઈ નથી શકતા, કોઈ બીજા આત્માના સ્વરૂપમાં આપણે જઈ નથી શકતા. જવાય ક્યાં? પોતાના સ્વરૂપમાં જવાય. એટલે એમાં સિદ્ધને જાણતા એમને નમસ્કાર કરતા એટલો તો ખ્યાલ આવે કે સિદ્ધનું સ્વરૂપ કેવું છે, પણ વિશેષતાથી વિચાર કરીએ તો એમાં સમય સારાય, નમો સમય સારાય કરતા એ પોતે પોતાના સ્વરૂપને નમસ્કાર કરે એટલે પોતાના સ્વરૂપમાં જાય. પોતાના સ્વરૂપને નમસ્કાર કરવા એટલે સિદ્ધ સમાન પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એને નમસ્કાર કરવા, અને એવું પોતાના સ્વરૂપને નમસ્કાર કરવાથી સિદ્ધ સમાન જે શુદ્ધ સ્વરૂપ છે એનું મહાત્મ સમજાય છે. સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ જે છે એ મુક્તિની દશા છે, એ મોક્ષની દશા છે, અને એનું મહાત્મ સમજાય છે. પોતાના સ્વરૂપનો વિચાર કરે છે કે મારું આવું શુદ્ધ સ્વરૂપ છે અને એવા શુદ્ધ સ્વરૂપમાં બધું ભર્યું પડ્યું છે, એ સિદ્ધ સમાન છે, એમાં કોઈ વસ્તુની ઉણપ નથી, એમાંથી આનંદ સુખ અને શાંતિની અવ્યાભાદ આનંદની પ્રાપ્તિ થયા કરે છે, એવું મારું પોતાનું સ્વરૂપ છે અને એવું શુદ્ધ સ્વરૂપ છે એટલે એવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શનની પર્યાય હોય, કેવળ જ્ઞાનની પર્યાય હોય, શુક્લ ધ્યાનની પર્યાય હોય, બધી પર્યાય એ એમાંથી પ્રગટ થાય છે, એવું એ શુદ્ધ સ્વરૂપ છે. એટલે એવા સ્વરૂપ પ્રત્યે મહાત્મા આવે છે અને એના તરફ દ્રષ્ટિ થાય છે, એટલે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ખ્યાલમાં આવે છે, એ સમજાય છે, અને એ પર્યાયમાં પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ ઉપડે છે. પોતાને જાણતા જ્ઞાન થાય, અરિહંતને જાણે માટે સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. જે ખરેખર અરિહંતને દ્રવ્યગુણ પર્યાયપણે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે, એવું એક વચન પ્રવચનસારની ગાથા 80માં આવે છે. હરિયંતના દ્રવ્યગુણ પર્યાયને જે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે. આ વાત પ્રવચનસારની ગાથા 80માં લેવામાં આવી છે. એનો આશય એવો છે કે પહેલા હરિયંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયને જાણે, એટલે એ મનથી કળે એટલે વિકલ્પ પૂર્વક જાણે છે. એ વખતે એને વિકલ્પ રહ્યો છે કે હરિયંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાય આ પ્રમાણે છે, એવો વિકલ્પ રહ્યો છે. પછી એનું લક્ષ છોડી અને પોતાના દ્રવ્યગુણ પર્યાયને ભેદથી જાણે કે હું પણ ભગવાન આત્મા આ જ પ્રમાણે શુદ્ધ સ્વરૂપી છું, મારું પણ શુદ્ધ સ્વરૂપ છે. વર્તમાનમાં મારી પર્યાય ગમે તેવી હોય, મેલી હોય, પણ તેથી કંઈ મારા સ્વરૂપમાં ફેર પડ્યો નથી એમ કરી અને એ પોતે જેવા અરિયંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાય શુદ્ધ છે એવા શુદ્ધ મારા પણ દ્રવ્યગુણ અને પર્યાય છે, શક્તિ અપેક્ષાએ એવા જ છે એમ કરી અને એ ભેદથી પહેલા જાણે છે અને પછી ભેદને સમાવી દે છે, એટલે કે ગુણ, દ્રવ્ય અને પર્યાયના કોઈ ભેદ રહેતા નથી, પોતે એ રૂપે પરિણમી જાય છે. એ રીત એક બતાવી છે કે અંતરમાં સ્થિરતા કરવા માટેની એ રીત છે. એટલે ત્યાં 80મી ગાથામાં એમ લેવામાં આવ્યું કે જેણે પોતાના સ્વરૂપમાં જવું છે, જેણે આત્માને જાણવો છે, એણે અરિયંત ભગવાનના દ્રવ્યગુણને પોતાનામાં સમાવીને પોતાના સ્વરૂપમાં જવાનું છે. સ્વના આશ્રયે થાય તે સમ્યક જ્ઞાનની પર્યાય છે, પરના આશ્રયે સમ્યક જ્ઞાનની પર્યાય થતી નથી. એટલે પોતાના સ્વરૂપમાં એ જાય છે તો એના આશ્રય નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે, એ પર્યાય તે સમ્યક જ્ઞાનની પર્યાય. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ્ય થતાં વિકલ્પ ઉઠે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. સર્વજ્ઞ જીનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ જીવનો માર્ગ કોઈ અલૌકિક માર્ગ છે. એની અહીંયા વાત ગુરુદેવે બહુ સરસ રીતે 18મા વખતના પ્રવચન દરમિયાન કરી છે. એ વાત આપણે લઈએ છીએ કે પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્ય સ્વભાવ એ જ ઉપાદેય છે. પરનો આત્મા શુદ્ધ હોય એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એ બધાના આત્મા શુદ્ધ છે, પણ એ ઉપાદેય નથી થઈ શકતા, એમાં જવાતું નથી, એનો અનુભવ થઈ નથી શકતો, બીજાના આત્માનો અનુભવ નથી થઈ શકતો. પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે એટલે સ્વનો અનુભવ, સ્વાનુભૂતિ, સ્વનો અનુભવ જે થાય છે તે પર્યાયમાં થાય છે, એ પોતાને પોતાના જ્ઞાનની પર્યાયમાં થાય છે. ત્રણેય કાળ દ્રવ્ય એટલે આત્મા તો શુદ્ધ જ છે, એ તો ક્યારેય મેલો મલિન થયો જ નથી. કોઈ પણ પર્યાયમાં ગયો તો પણ એ તો એવો ને એવો જ રહ્યો છે. પણ એની કોઈક સ્થિતિ, કોઈક પર્યાય, એ પર્યાયની અંદર એને મલિનતા વ્યાપી. હવે એ મલિનતા પર્યાયમાં જે હતી એ તો દરેક વખતે બદલાતી ગઈ, અનેક પર્યાય કરે છે. અત્યાર સુધીમાં એને અનંતી પર્યાય કરી છે અને એ દરેક પર્યાય વખતે એ મલિનતા હતી, પણ એ પર્યાયમાં મલિનતા રહી, આત્મામાં મલિનતા હતી નહીં. જ્યારે એ શુદ્ધ નિર્મળ સ્વરૂપ આત્માનું છે એને એ પર્યાયમાં એને પ્રગટ કરે છે, એટલે પર્યાયમાં એને પ્રાપ્ત કરે છે, તો એ પર્યાયને શુદ્ધ પર્યાય કહેવામાં આવે. જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું જ શુદ્ધ સ્વરૂપ એ પોતે પર્યાયમાં, અનુભવમાં, સ્વ અનુભવમાં પ્રાપ્ત કરે. એ દશા અદ્ભુત દશા છે અને એ દશા કાયમ ટકીને રહી જાય એટલે એ મુક્તિની દશા, મોક્ષની દશા કહેવાય. એ વખતે સંવર નિજરા થાય છે અને બધા જ કર્મો જે છે એનો ક્ષય થાય છે અને પૂર્ણપણે ક્ષય થતાં એને કેવળ જ્ઞાન થાય અને મોક્ષની પર્યાય પ્રગટ થાય, એટલે મુક્તિની પર્યાય પ્રગટ થાય. એટલે એવી સ્વાનુભૂતિની જે વાત લીધી છે એ સ્વના આશ્રયે થાય, એટલે ઉપાદેય કોણ હોય, પોતાનું સ્વરૂપ છે એ જ ઉપાદેય થાય. આશ્રય કરવા લાયક પોતાનું સ્વરૂપ જ છે અને એવું પોતાનું સ્વરૂપ આશ્રય કરવા લાયક છે એનો અનુભવ જે થાય છે તો એ પોતાના સ્વરૂપનું મહાત્મ આવે છે અને એના તરફ એના જ્ઞાન દર્શનના ઉપયોગ ઢળે છે અને એના જ્ઞાનની પર્યાયમાં એ પોતાને અનુભવે છે. આ આખી વાત અહીંયા નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય એમાં લઈ લેવામાં આવી છે. ગુરુદેવે એમાંથી આ વાત કાઢી છે કે પહેલા પોતાના સ્વરૂપને એને પ્રાપ્ત કરવાનું છે અને સ્વરૂપની પ્રાપ્તિ છે તો પછી એને મુક્તિની અવસ્થા જરૂરથી પ્રાપ્ત થશે, અને સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે એને આશ્રય તરીકે પોતાનું સ્વરૂપ જ છે, બીજું કોઈ આશ્રય નથી. પરના આશ્રય એ શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. એ તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના આશ્રય શુદ્ધ પર્યાય પ્રગટ નથી થતી, પણ શુભ પર્યાય થાય છે. ભક્તિનો ભાવ થાય, અહોભાવ થાય, તીર્થંકરની ભક્તિ અને કેવળીની ભક્તિ અને સિદ્ધની ભક્તિ એ પરની ભક્તિ છે, અને પરની ભક્તિ એ શુભ ભાવ છે અને એનાથી બંધ પડે છે, એટલે પુણ્યનો બંધ પડે છે. જ્યારે સ્વની ભક્તિ કહીએ એટલે કે સ્વનો આશ્રય લઈએ, પોતાના સ્વરૂપમાં એ જ્યારે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને લઈ જાય છે અને ધ્રુવ તરફ દ્રષ્ટિ કરી અને ત્યાં જ એ રહી જાય છે, અને જે પર્યાય શુદ્ધ પ્રગટ થાય છે એ નિર્મળ પર્યાય સમ્યક દર્શનની હોય, પછી આગળ વધતા વધતા શ્રેણી ચડે એટલે શુક્લ ધ્યાનની પણ હોય અને કેવળ જ્ઞાનની પણ હોય અને મુક્તિની એટલે મોક્ષની પર્યાય પણ હોય. પણ એ બધું પોતાના આશ્રય થાય, સ્વના આશ્રય થાય છે, એ વાત આમાંથી કાઢી છે. એ સિવાય બાકી આપણે જે શક્તિ અપેક્ષાએ જે વાત કરી કે સર્વજ્ઞપણું છે અને સર્વજ્ઞપણું જે પ્રગટ કરે છે એને પ્રત્યક્ષ જાણવું દેખવું થાય છે, એમાં કોઈ ભેદ નથી રહેતો, કોઈ બીજી અન્ય વિવક્ષા પણ નથી રહેતી, પ્રત્યક્ષ જ જાણવું દેખવું થાય છે, અને એ પણ એક સમયમાં એક સાથે જાણવું અને દેખવું થાય છે. એમ નથી કે પહેલા એ દેખવું થાય દર્શન અને પછી જ્ઞાન, એમ પણ નથી. અને એવું સર્વજ્ઞપણું એટલે કે જગતના બધા જ પદાર્થોની ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળની બધી જ પર્યાયોને એકી સાથે એક સમયમાં યુગપત જાણે એવી સર્વજ્ઞતા જગતમાં પ્રવર્તે છે, અને એવી સર્વજ્ઞતા એ જીવનું એ સ્વરૂપ છે. એવું એ શુદ્ધ સ્વરૂપ છે કે એમાં એવું સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. એ પ્રાપ્ત કરી શકાય એવી વસ્તુ છે, એ બહારથી પ્રાપ્ત નથી થતું, એ પોતાનામાં ભર્યું પડ્યું છે, ત્યાંથી એની પ્રાપ્તિ થાય છે. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ છે. એટલે એવા સર્વજ્ઞતાની વાત કરી એટલે મોક્ષની પણ એમાં વાત આવી ગઈ. તો એ પ્રમાણે આ ગાથાનો ઘણો અર્થ કર્યો છે ગુરુદેવે, ઘણી ઘણી બધી વાત એમાં લીધી છે, જેટલો વિસ્તાર થાય એટલો ઓછો છે. આપણે હવે આજે એ બધું ગઈકાલે કરી ચૂક્યા છીએ. સ્વાનુભૂતિ આ ચકાસતે પોતે પોતાના સ્વરૂપને એ રીતે જાણે છે, તો હવે અને એ રીતે એ નમસ્કાર કરવામાં આવ્યા તો એના પછી હવે એનો ભાવાર્થ આપણે લઈએ. ભાવાર્થ જયચંદજી છાબડાએ ભાવાર્થ પંડિતજીએ લખ્યા છે, એ ભાવાર્થ આપણે અહીંયા લઈએ છીએ. શ્લોકાર્થ થઈ ગયો એટલે ભાવાર્થ. ભાવાર્થ માટે અહીંયા સમયસાર પુસ્તકમાં પાનું ત્રીજું છે અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 37 પહેલા શ્લોકનો ભાવાર્થ. અહીં મંગળ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે, મંગલિક કર્યું, અને મંગળ કરવામાં સિદ્ધ ભગવાનને કે અરિયંત ભગવાનને નમસ્કાર અથવા તો કોઈનું નામ લઈને નમસ્કાર એમ નહીં કરતા, અહીંયા મંગળ અર્થે નમસ્કાર કર્યા તે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ ઇષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો? અમૃતચંદ્રાચાર્ય ભગવાને શરૂઆત કરી ગ્રંથની રચનાની, તો એમાં કોઈ ઇષ્ટદેવનું નામ લઈને કેમ નમસ્કાર ન કર્યો? કેમ કે એમને આત્મખ્યાતિ આ જે ટીકા લખી છે એ એક આખો ગ્રંથ છે કે જેમાં 278 શ્લોક એમણે પોતે લખ્યા છે, જેને આપણે કળશ કહીએ છીએ. 278 શ્લોક એમણે પોતે લખ્યા છે, અને ભગવાન કુંદકુંદાચાર્યની 415 ગાથા જે અર્ધમાગધીમાં પ્રાકૃતમાં છે એ જ ગાથાઓને પાછી સંસ્કૃતમાં પણ લખી છે, અને સંસ્કૃતમાં ગદ્ય રૂપે ટીકા પણ લખી છે. એટલે એક રીતે કહેવા જઈએ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કાર્ય કર્યું છે એ મહાન ગ્રંથની રચનાનું કાર્ય કર્યું છે. ટીકા કોઈ સામાન્ય ટીકા નથી, અસામાન્ય વસ્તુ છે. અને કોઈપણ ગ્રંથની રચના કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે મંગલાચરણ કરવામાં આવે, મંગલ ભાવના ભાવવામાં આવે, અને એની પાછળનો આશય એ ગ્રંથ વિના વિઘ્ને પૂરો થાય એવો એક તો આશય હોય છે. પણ અહીંયા એની પાછળનો આશય જે છે એ પછી આગળ ગાથામાં કહેશે કે આ ગ્રંથની રચના કરતા મારી પરિણતિ શુદ્ધ થાય એવો એમાં આશય છે. તો એ મંગલ અર્થે શુદ્ધ આત્માને નમસ્કાર કર્યો અને ઇષ્ટદેવનું નામ લઈને કેમ નમસ્કાર ન કર્યો એવો એક આપણને પ્રશ્ન થાય. અહીંયા પંડિત જયચંદજી છાબડા એ પ્રશ્ન કરી અને એનું સમાધાન આપણને આપે છે કે તેનું સમાધાન આ પ્રમાણે છે કે વાસ્તવિકપણે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત સર્વજ્ઞ વિતરાગ શુદ્ધ આત્મા જ છે. તમે ઇષ્ટદેવનું નામ લઈને જેને નમસ્કાર કરો, દાખલા તરીકે મહાવીર સ્વામી ભગવાનને વર્ધમાન સ્વામીને નમસ્કાર કરીએ, એમનું નામ લઈને આપણે નમસ્કાર કરીએ, તો આપણે કંઈ એમના નામને નમસ્કાર નથી કરતા. એમાં એ નામ જે છે એને નમસ્કાર નથી કરતા. નમસ્કાર આપણે કોને કરીએ છીએ? તો કે એ આત્માએ જે પ્રાપ્ત કર્યું છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. એ શું પ્રાપ્ત કર્યું છે, કેવી દશા પ્રાપ્ત કરી છે? તો એ સર્વકર્મરહિત મલિનતારહિત શુદ્ધ નિર્મળ થયા છે અને સર્વજ્ઞ થયા છે, સર્વને જાણનારા એવા સર્વજ્ઞ થયા છે, વિતરાગ થયા છે, શુદ્ધ આત્મા છે. હવે એ આત્માને કોઈ પ્રકારની મલિનતા નથી. એવું જે સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે નમસ્કાર કરીએ છીએ. પછી એ મહાવીર સ્વામી ભગવાનને નમસ્કાર કરીએ કે ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરીએ કે કોઈ પણ 24 તીર્થંકર ભગવાન જે સિદ્ધ થઈ ગયા એમાંના કોઈપણને નમસ્કાર કરીએ તો પણ એમાં એ જ વાત આવે છે. એટલે નમસ્કાર જે કરીએ છીએ એ સ્વરૂપને નમસ્કાર છે. બાકી તો વર્ધમાન નામવાળા તો અત્યારે ભારતમાં કેટલાય લોકો મળશે, ઋષભ નામવાળા પણ કેટલાય લોકો તમને મળી આવે. આપણે નામને નથી નમસ્કાર કરતા, એ સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ. એટલે એવા શુદ્ધ સ્વરૂપોને નમસ્કાર કરીએ તો એ સ્વરૂપ શુદ્ધ કોનું છે? આત્માનું એવું શુદ્ધ સ્વરૂપ છે જે એમણે પ્રાપ્ત કર્યું, પ્રગટ કર્યું, એચીવ કર્યું, એમણે એ પ્રગટ કર્યું. એટલે ખરેખર તો એ પોતાની જ વસ્તુ છે, પોતે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે છે એ એમણે પ્રગટ કર્યું છે, આપણે નથી કર્યું, આપણે નથી કર્યું. એટલે અહીંયા એ વાતની સ્પષ્ટતા કરતા કહે છે કે વાસ્તવિકપણે આપણે જેમને નમસ્કાર કરીએ છીએ એ તો એવા શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ, અને એવું શુદ્ધ સ્વરૂપ આત્માનું છે જ, એ મૂળભૂત સ્વરૂપ જ છે. એટલે એવા જો શુદ્ધ આત્માને, વર્તમાન પર્યાયને નહીં, કોઈપણ પર્યાયની વાત નહીં, શુદ્ધ આત્માને જો આપણે નમસ્કાર કરીએ તો એમાં જેમણે જેમણે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એ બધાને એમાં નમસ્કાર આવી જાય છે, એ વાત આપણને અહીંયા સમજાવે છે. એટલે આપણે 24 તીર્થંકર ભગવાન જે સિદ્ધ થયા એમને જ નમસ્કાર કરવા, કે પછી એની પહેલાની 24 બીજા થયા, એની પહેલાની 24 પાછા 24 થયા, એની પહેલાને એમ, અનંત 24 તીર્થંકર ભગવાન સિદ્ધ થયા છે. અને એ સિવાય એ દરેક સિદ્ધ ભગવાન જે થયા, તીર્થંકર ભગવાન થયા, એમના વખતમાં કેટલાય કેવળી ભગવાન થયા અને એ પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા, એટલે અનંત સિદ્ધ થયા છે. અને એવા ભરત ક્ષેત્રમાંથી જ નહીં પણ મહાવીર ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રને વિશેથી પણ અનંત તીર્થંકર સિદ્ધ થયા, અને એમના સમયમાં પણ અનંત કેવળી ભગવાન પાછા સિદ્ધ થયા. તો અનંતા અનંત સિદ્ધ થયા છે. તો એ બધા સિદ્ધ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ, જ્યારે શુદ્ધ આત્માને નમસ્કાર કરીએ છીએ તો એમાં એમને નમસ્કાર આવી જાય છે. એ વાત અહીંયા સમજાવી દીધી છે કે વાસ્તવિકપણે ઇષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મરહિત સર્વજ્ઞ વિતરાગ શુદ્ધ આત્મા જ છે. તેથી આ અધ્યાત્મ ગ્રંથમાં સમયસાર કહેવાથી ઇષ્ટદેવ આવી ગયા, બધા જ ઇષ્ટદેવ આવી ગયા, તથા એક જ નામ લેવામાં અન્ય મતવાદીઓ મત પક્ષનો વિવાદ કરે છે તે સર્વનું નિરાકરણ થયું. કે આને જ નમસ્કાર ને આને નહીં, એ બધી વાત નીકળી ગઈ, એ બધી વાત નીકળી જાય છે. સમયસારના વિશેષણો વર્ણવીને, સમયસારના એટલે આત્માનું સ્વરૂપ, એના વિશેષણો દ્વારા આત્માનું સ્વરૂપ વર્ણવીને એ કામ થયું છે. એટલે સમયસારના વિશેષણો વર્ણવીને એ કર્યું છે. વળી અન્યવાદીઓ પોતાના ઇષ્ટદેવનું નામ લે છે તેમાં ઇષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે. એમણે જે પણ પ્રકારે જેને પણ ઇષ્ટદેવ તરીકે લે છે એમાં એમાં આવું આત્માનું શુદ્ધ સ્વરૂપ, જિનેશ્વરનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ હોતું નથી, એ પણ થાય છે. જ્યારે અહીંયા સ્યાદવ્યાધી જૈનોને તો સર્વજ્ઞ વિતરાગ શુદ્ધ આત્મા જ ઇષ્ટ છે. પછી એ ભલે તે ઇષ્ટદેવને પરમાત્મા કહો, પરમ જ્યોતિ કહો, પરમેશ્વર કહો, પરબ્રહ્મ કહો, શિવ કહો, નિરંજન કહો, નિષ્કલંક કહો, અક્ષય કહો, અવ્યય કહો, શુદ્ધ, બુદ્ધ, અવિનાશી, અનુપમ, અછેદ, અભેદ, પરમ પુરુષ, નિરાબાદ, સિદ્ધ, પ્રત્યાત્મા, ચિદાનંદ, સર્વજ્ઞ, વિતરાગ, અર્હત, જીન, આપ્ત, ભગવાન, સમયસાર ઇત્યાદિ હજારો નામથી કહો, તે સર્વનામો કથનચિત સત્યાર્થ છે. જો કથનચિત સત્યાર્થ છે એમાં એમ કહેવું છે કે કોઈ એક અપેક્ષાથી એ નામ સત્યાર્થ છે, કેમ કે એમનું સ્વરૂપ બરાબર છે. એટલે એ સ્વરૂપને માંથી કોઈ એક ગુણને તમે લઈને કહો એટલા માટે કથનચિત શબ્દ મૂક્યો. દાખલા તરીકે આપણે ચિદાનંદ કહીએ, ચિત્ત આનંદ, જ્ઞાન અને આનંદ એવું સ્વરૂપ. હવે જ્ઞાન આનંદ એટલું જ સ્વરૂપ નથી, સ્વરૂપ શુદ્ધ સ્વરૂપમાં તો અનંત ગુણો છે, એની અનંતી એક સમયની શુદ્ધ પર્યાયો છે, છતાં એમ લેવામાં શું આવ્યું? ચિદાનંદ. તો ચિદાનંદ કહેતા એક અપેક્ષા, એ આત્મા જે છે એ જ્ઞાન સ્વરૂપ જ છે, એટલી જ વાતને લઈને કહેવામાં આવ્યું. એટલે અહીંયા કથનચિત શબ્દ મૂક્યો છે. એ રીતે દરેક શબ્દ જે છે એની અપેક્ષાએ એ કથનચિત છે. સ્વરૂપ તો બરાબર છે, પૂર્ણ છે, શુદ્ધ છે, નિર્મળ જ છે. એ જ રીતે અક્ષય, એટલે જેનો ક્ષય ન થાય તેવું. શેનો ક્ષય નથી થતો? તો કે એ પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરી છે એનો ક્ષય ન થાય તેવું સ્વરૂપ. એ રીતે અક્ષય કહ્યું. અવ્યય, જેનો વ્યય ન થાય તેવું. એટલે એ શબ્દની માટે થઈને કથનચિત કહેવામાં આવ્યું છે. એટલે એ જે મૂકવામાં આવ્યું તે સર્વનામો, એ સંજ્ઞા, એ સંજ્ઞાઓ કથનચિત સત્યાર્થ છે. સ્વરૂપ તો સત્યાર્થ છે જ, પણ એ સંજ્ઞાને માટે એ વાત મૂકી છે. કથનચિત છે એ સંજ્ઞા માટે, જે શબ્દ વાપર્યા છે એને માટે એ સાચા શબ્દો છે, તો એ અપેક્ષાએ સાચા શબ્દ છે. મૂળ સ્વરૂપની વાત નથી, મૂળ સ્વરૂપ તો શુદ્ધ જ છે, પૂર્ણ જ છે, શુદ્ધ એટલે એ તો બરાબર જ છે, પણ જે શબ્દો એને માટે જે વાપરવામાં આવે એ શબ્દ સાચા વાપરવામાં આવ્યા છે, તો હા એમાં કોઈક અપેક્ષા સમાયેલી છે, તેથી એ સાચા શબ્દો છે. તો સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ આવે છે. એકાંતવાદીને વિરોધ આવે, પણ જેને સ્યાદવાદ છે એને વિરોધ ના આવે. જેને અનેકાંત જે છે એને વિરોધ નથી આવતો આ બધામાં, ભિન્ન નામમાં, કેમ કે એ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે છે કે મૂળ વાત કોની કરી રહ્યા છીએ. એ નામ જે કહેવામાં આવ્યું તો એ દ્વારા કથનચિત કોઈક એક અપેક્ષા એમાં એ જે સમાયેલ છે એટલે એ નામ આપ્યું છે. પણ મૂળ શું છે? તો મૂળ તો શુદ્ધ સ્વરૂપ જ છે, અને મૂળ શુદ્ધ સ્વરૂપ જ છે. તો પછી જે અનેકાંતને માને છે એવા જૈન દર્શનમાં એ ગમે તે નામ હોય, પણ એ બધા નામોમાં કોઈ ક્યાંય વિવાદ નથી, વિરોધાભાસ નથી. એટલે સ્યાદવાદીને કોઈ વિરોધ નથી, માટે એમાં શુદ્ધ આત્માને નમસ્કાર કર્યા એટલે સિદ્ધ સર્વસિદ્ધ ભગવાનને નમસ્કાર આવી ગયા, અનંત આનંદ સિદ્ધ ભગવાનને પણ નમસ્કાર આવી ગયા. અને આ જે બધા નામ કહેવામાં આવ્યા એ બધા નામ દ્વારા આપણે જેને ઓળખીએ છીએ એવા એવા પરમ શુદ્ધ આત્માને નમસ્કાર કરીએ છીએ એવો અર્થ સમજવો. તો અહીંયા આ પહેલા શ્લોકનો ભાવાર્થ થયો. હવે એ પહેલા શ્લોકના ભાવાર્થ પછી આપણે ફરી પાછા મૂળ પહેલા પાના ઉપર જઈએ. સમયસાર જ્યાંથી શરૂ કર્યું ત્યાં શ્રી સમયસાર પૂર્વરંગ શ્રીમદ અમૃતચંદ્ર સુરીકૃત આત્મખ્યાતિ, અને પછી જે આપણે નમો સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છીદે, એ પહેલો શ્લોક લીધો અનુશ્લોકનો. એની નીચે જે વાત લખવામાં આવી છે ત્યાં આપણે પહોંચીએ. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 35 અને પુસ્તકમાં પાનું પહેલું. ત્યાં પછી વાત જે લેવામાં આવી છે શું છે? તો કે મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો ગુજરાતી અનુવાદ કરી અને પછી જે લખવામાં આવ્યું છે જે ગુજરાતીમાં એ ગઈ વખતે આપણે એ ગાઈને સાંભળ્યું છે. શ્રી પરમાત્મા પરણમી ને સારલ સુગુરુ નમીય, આ જે આખું જે લખવામાં આવ્યું છે એ હિંમતભાઈએ ભાષાંતર રૂપે લખ્યું છે. ખરેખર એ હિંમતભાઈની રચના નથી, એ પણ પંડિત જયચંદજી છાબડાની મૂળ હિન્દીમાં રચના જે હતી એના ઉપરથી એ પંડિતજીએ ગુજરાતી કર્યું છે. આ વસ્તુ જે છે એ પંડિત જયચંદજીએ પોતે જ્યારે આનું હિન્દીમાં એટલે સંસ્કૃત મૂળ ટીકા હતી એનું ભાષાંતર હિન્દીમાં કરવા માટે આની શરૂઆત કરી એટલે મંગલ તરીકે લખ્યું, અને મંગલ તરીકે લખતા સાથે એમણે આ ગ્રંથમાં શું છે એ વાત પણ એમને સાથે લખી નાખી છે. એટલે એવું એ પ્રકારનું મંગલિક કર્યું છે. એ મંગલિકને આપણે ઝડપથી જરાક એના અર્થોને આપણે સમજી લઈએ અને પછી આપણે બીજા શ્લોક પર જઈશું. તો આ ગઈકાલે આપણે એ ગાયું છે, ફરીથી પણ આજે એ ગાઈ અને પછી આપણે એના અર્થને લઈએ. એટલે આપણે ગુજરાતીમાં જે આપણી પાસે જે છે એ જ આપણે લઈશું. મૂળ પંડિતજી જયચંદજી છાબડાનું હિન્દીમાં છે અને એ હિન્દી ઉપરથી જ બરાબર હિંમતભાઈએ એ જ રીતે એનું ભાષાંતર કર્યું છે. તો આપણે એને ગાઈએ. આપણે
શ્રી પરમાત્મ પ્રણમીને શારદ સુગુરુ નમીય, સમય સાર શાસન કરુ દેશ વચનમય ભાઈ, શબ્દ બ્રહ્મ પર બ્રહ્મનો વાચક વાચનિયોગ, મંગળ રૂપ પ્રસિદ્ધયે નમો ધર્મ ધન ભોગ, નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દહે દુઃખકાર, લય લય પાર ગ્રહે અવતાર, જય જય સમય સાર અવિકાર, શબ્દ અર્થ ની જ્ઞાન સમય ત્રય આગમ ગાયા, કાળ મત સિદ્ધાંત ભેદ ત્રય નામ બતાવ્યા, તે મહી આદિ શુભ અર્થ સમય કથની સુણીએ બહુ, અર્થ સમય માં જીવ નામ છે સાર સુણજો સહુ, તે મહી સાર વિન કર્મ મળ શુદ્ધ જીવ શુદ્ધ નય કહે, આ ગ્રંથ માં કથની સહુ સમય સાર બુદ્ધ જન ગ્રહે, નામાદિક ષટ ગ્રંથ મુખ તેવા મંગળ સાર, વિઘ્ન હરણ નાસ્તિક હરણ શિષ્ટાચાર ઉચ્ચાર, સમય સાર જીન રાજ છે સ્વાદ વાદ જીન વે, પુત્ર જીન નિર્ગ્રંથતા નમો કરે સૌ ચેન.
આપણે જયચંદજી છાબડાએ જે હિન્દીમાં લખ્યું અને એના પરથી જે ગુજરાતી ભાષાંતર થયું છે એ આ મંગલિક જેમાં સમય સાર વિશે જે વાત કરવામાં આવી છે એનો અર્થ કરીએ. શરૂઆત જે કરી છે ત્યાંથી આપણે લઈએ. હિન્દીમાં પણ આપણી પાસે ઉપલબ્ધ છે પણ આપણે અહીંયા ગુજરાતી લઈને કરીએ છીએ એટલે ત્યાંથી શરૂઆત કરીએ. આપણે ગુજરાતીમાં જ રાખીશું. તો અહીંયા કહે છે કે શ્રી પરમાત્મ પ્રણમીને સારદ સુગુરુ નમીય, સમય સાર શાસન કરું દેશ વચન મય ભાઈ. એટલે શ્રી સર્વજ્ઞ પરમેશ્વર એવા પરમાત્મદેવ, શારદ એટલે કે સમ્યક શાસ્ત્ર અને સુગુરુ નિર્ગ્રંથ, એ ત્રણેયને નમસ્કાર કરી અને સમયસાર રૂપી શાસ્ત્રનો ચાલતી ભાષા દેશમાં ચાલતી ભાષામાં અનુવાદ કરું છું. આગળ બીજી લીટીમાં અહીંયા કહે છે કે શબ્દ બ્રહ્મ પરબ્રહ્મનો વાચક વાચ્ય નિયોગ, મંગળરૂપ પ્રસિદ્ધ એ નમુ ધર્મ ધન ભોગ. શબ્દ બ્રહ્મ, હવે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મની વાત જે છે તો પહેલા તો આપણે વાચ્ય વાચકને સમજીએ પછી એની વાત લઈએ. વાચ્ય કોને કહેવાય અને વાચક કોને કહેવાય? વાચક એટલે જે શબ્દ દ્વારા પદાર્થનું જ્ઞાન થાય છે એને વાચક કહેવાય અને જે પદાર્થનું જ્ઞાન થાય એને વાચ્ય કહેવાય. સાકર શબ્દ બોલીએ તો સ ને કાનો સાક અને કઈની ક ને રને કઈની ર એવો સાકર શબ્દ આપણે પુસ્તકમાં લખેલો વાંચીએ અથવા તો નોટબુકમાં આપણે લખીએ કે આપણે મોઢેથી બોલીએ તો એ વાચક છે. એમાં કોઈ સાકર નથી, એમાં કોઈ મીઠાશ નથી કે કોઈ પેલો ગાંગડો નથી, સફેદી નથી, કંઈ નથી. એ શબ્દ છે અને એ શબ્દ એ કયો શબ્દ છે? એ વાચક શબ્દ છે. અને વાચક દ્વારા આપણને ખ્યાલ કોનો આવે છે? તો પેલા મીઠા સફેદ ગાંગડાનો ખ્યાલ આવે છે જે સાકર છે. એટલે સાકર જે પદાર્થ છે એને વાચક કહેવાય અને એનું વાચક એને દર્શાવનારું જણાવનારું જે છે એ સાકર શબ્દ છે. એટલે વાચક અને વાચ્યને શું સંબંધ હોય? તો કે વાચક છે એ વાચ્યને જણાવે, વાચ્યને જણાવનાર વાચક હોય છે. આ સામાન્ય આપણું વ્યાકરણનું જ્ઞાન કહેવાય. તો હવે આપણે અહીંયા લઈએ કે શબ્દ બ્રહ્મ પરબ્રહ્મની વાત કરી. તો શબ્દ બ્રહ્મ છે. હવે ખરેખર જોવા જઈએ તો શબ્દને આપણે તો પૂતગળ કહીએ છીએ, તો છતાં પણ શબ્દ બ્રહ્મ કયો? કેમ બ્રહ્મ કયો? કે એ વાચક છે. શબ્દ જે છે તે વાચક છે. અને શેના વાચક છે? તો બધા પદાર્થોના વાચક છે, એ રીતે પરબ્રહ્મના વાચક છે. પરબ્રહ્મને જણાવનારા એ શબ્દ છે. બ્રહ્મ એટલે આત્મા, પર એટલે પવિત્ર. આત્માના એ વાચક એ શબ્દો છે એટલે એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. શબ્દ બ્રહ્મ કહેવાનું કારણ શું છે? કે એના દ્વારા આપણને ભગવાન આત્માનું જ્ઞાન થાય છે. તો એનો અર્થ આપણે અહીંયા કરીએ કે જેમ એ સાકર શબ્દ વાચક છે અને સાકર પદાર્થ એ વાચ્ય છે, તેમ સમયસાર રૂપ શબ્દ બ્રહ્મ એ વાચક છે. સમયસાર રૂપ શબ્દ બ્રહ્મ એટલે સમયસાર એની જે ગાથા એમાં શબ્દો જે છે એ શું છે? એ શબ્દ બ્રહ્મ છે અને એ વાચક છે. કોનું વાચક છે? એનું વાચ્ય શું છે? તો કે તેનું વાચ્ય પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન પરમ બ્રહ્મ છે. ભગવાન આત્માને જણાવનારા એ શબ્દો જે સમયસાર રૂપે છે એ શબ્દ બ્રહ્મ છે. અને એ જેને જણાવે છે, જેની પ્રસિદ્ધિ કરે છે એવો ભગવાન આત્મા એ પરમ બ્રહ્મ છે. અને એ બે વચ્ચે એ વાચક વાચ્યનો સંબંધ છે. આગળ અહીંયા આપણે લઈએ, મંગળરૂપ પ્રસિદ્ધિ એ નમો ધર્મ ધનભોગ. મંગળરૂપ પ્રસિદ્ધિ એ એટલે અહીંયા કહે છે કે શાસ્ત્ર મંગળરૂપ પ્રસિદ્ધ છે. સમયસાર શાસ્ત્રની વાત છે. શાસ્ત્ર મંગળરૂપ પ્રસિદ્ધ છે. મંગળ એટલે પવિત્રતાને પ્રાપ્ત કરાવે અને અપવિત્રતાનો નાશ કરાવે એને આપણે મંગળ કહીએ છીએ. મંગ એટલે મલિનતા અને ગળ એટલે એને ગાળી નાખે એને મંગળ કહીએ છીએ. તો એ અપવિત્રતાનો નાશ કરે અને પવિત્રતાની પ્રાપ્તિ કરાવે એવા એ મંગળની વાત છે. તો મંગળરૂપ એ પ્રસિદ્ધ છે. પંડિત બનારસીદાસજીએ પણ સમયસાર નાટકમાં એ પ્રમાણે વાત કરી છે કે આ શબ્દ બ્રહ્મ અને તેનું વાચ્ય જે પરબ્રહ્મ તેને જે જાણે છે એને અંદરથી ઉઘાડ થઈ જાય છે. ફાટક ખુલ્લ થાય એમ શબ્દ એમને તો વાપર્યા છે. અંદરથી એને ઉઘાડ થઈ જાય છે અને ઉઘાડ થાય છે એટલે એમાં એ લખ્યું છે કે નમો ધર્મ ધન ભોગ, એટલે કે મારી ધનરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો હું નમું છું. આનંદરૂપી લક્ષ્મી એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? આત્મામાંથી જે આનંદ પ્રાપ્ત થાય છે એને ધન કહ્યું છે અને એને હું ભોગવું છું એમ અહીંયા આશય છે. તો એ આનંદનો નાથ ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરતા પર્યાયમાં જે આનંદ થાય છે, જે એ આનંદ ભોગવાય છે, જે અનુભવમાં એ આનંદ આવે છે એ મંગળ પ્રસિદ્ધિમાંથી એવા આનંદને હું પ્રાપ્ત કરું છું એમ અહીંયા કહ્યું છે. મંગળરૂપ પ્રસિદ્ધિ છે એ અને નમું છું એ અને એ ધનને હું ભોગવું છું. પછી આગળ કહે છે અહીંયા, નય નય સાર લહે શુભવાર, પદ પદ માર દહે દુઃખકાર, લય લય પાર ગ્રહે ભવધાર, જય જય સમય સાર અવિકાર. એટલે કહે છે
નય નય સાર, એક એક પદમાં એટલે નય, નય એટલે જ્ઞાનનો અંશ, નય એટલે જ્ઞાનનો અંશ, દ્રષ્ટિકોણ, જ્ઞાન કરવા માટેનો એક દ્રષ્ટિકોણ, એક દ્રષ્ટિકોણથી આપણે, એક એંગલથી આપણે જેનો અભ્યાસ કરીએ છીએ, જેનું જ્ઞાન કરીએ છીએ એને નય કહેવાય. અને અનેક દ્રષ્ટિકોણથી આપણે અભ્યાસ કરીએ છીએ અને બધા દ્રષ્ટિકોણથી જ્યારે અભ્યાસ કરીએ કોઈ વસ્તુનો, ત્યારે જે જ્ઞાન હોય એ જ્ઞાન પૂર્ણ હોય એને આપણે પ્રમાણ જ્ઞાન કહીએ છીએ. તો અનેક નયો દ્વારા આપણે જેનું જ્ઞાન કરીએ છીએ, અનેક નયો દ્વારા જેનું જ્ઞાન કરીએ છીએ, તો અહીંયા એ ભગવાન આત્માની વાત લઈને કહે છે કે નય નય સાર, એટલે જેટલા નયોથી એ ભગવાન આત્માનું જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાન સારરૂપ છે અને એ શુદ્ધ નયનો અધિકાર છે, એ શુદ્ધ નયનો અધિકાર છે. એ બધું જ જ્ઞાન સારરૂપ છે. પણ આધ્યાત્મની વાત કરીએ ત્યારે, જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે શુદ્ધ નયથી જે વાત કહેવામાં આવી હોય, એ શુદ્ધ નય દ્વારા જેવું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું હોય એ સ્વરૂપ જ આદરણીય હોય અને એના દ્વારા જ સ્વરૂપમાં જવાય, એટલે એનો જ આશ્રય કરવામાં આવે. તો નય નય સાર, એક એક પદમાં નયોના સારરૂપ શુદ્ધ નયનો અધિકાર છે. ત્યાં સમયસારની વાત ચાલે છે, આ સમયસાર અને લઈને મંગળાચરણ કર્યું છે ને, એટલે સમયસારમાં શું છે એ વાત સાથે લીધી છે. એટલે એ શુદ્ધ નયનો અધિકાર છે, તેને લહે પ્રાપ્ત કરે, એનું મનન મંથન ચિંતન કરે એટલે લહે અને એને પ્રાપ્ત કરે, અને સ્વકાળમાં એટલે પોતાની પર્યાયમાં ત્રિકાળી આનંદને પ્રાપ્ત થાય, એનું મનન મંથન ચિંતન કરે એટલે પોતે પોતાની પર્યાયમાં એટલે પોતાના જ્ઞાનની પર્યાયમાં એ આનંદને અનુભવે. પદ પદ પુરુષાર્થ દ્વારા એ 84 લાખ જન્મ યોનિમાં જે જન્મ કરે છે અને જે ચાર ગતિમાં રખડવું થાય છે, એવા જન્મ મરણના દુઃખને એનો નાશ કરે છે, એનાથી રહિત થાય છે. એટલે એ જન્મ મરણના દુઃખનો અને કામ આદિ વિકારનો એ નાશ કરે છે. લય લય પારગ્રહે ભવધાર, એટલે કે જેમ જેમ શુદ્ધ આત્મામાં લીનતા પામતો જાય છે, લય લય પારગ્રહે ભવધાર એટલે જેમ જેમ એ શુદ્ધાત્મામાં લીનતા પામતો જાય છે તેમ તેમ એ ભવનો અંત આવતો જાય છે. એટલે જેમ જેમ એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે અને ત્યાં સ્થિરતાનો પુરુષાર્થ કરતા કરતા એ આગળ વધે છે તો શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એટલે એના ભવનો અંત આવે છે. આવા ભગવાન અવિકારી આત્માનો જય હો એમ અહીંયા જય જયકાર કર્યો છે. આગળ કહે છે કે શબ્દ અર્થ ને જ્ઞાન સમયત્રય આગમ ગાયા કાળમત સિદ્ધાંત ભેદત્રય નામ બતાવ્યા. શબ્દની વાત કરી છે, શબ્દ અર્થ આગમમાં શબ્દ હોય અર્થ હોય અને જ્ઞાન હોય એ બધાને સમય કહ્યા છે. શબ્દ સમય, અર્થને અર્થ સમય કહ્યો છે અને જ્ઞાનને જ્ઞાન સમય કહ્યો છે. આગમમાં શબ્દ સમય, એ શબ્દ સમય શું છે, શબ્દ વાચક છે એટલે એ પણ સમય છે. અર્થ સમય જે વાચ્ય છે, જે વાચ્ય છે પદાર્થ છે એ પણ સમય, અને જ્ઞાન સમય એટલે જે પદાર્થનું જ્ઞાન છે એમ એ ત્રણેયને સમય કયા છે. વળી બીજી વાત પણ છે કે કાળ મત અને સિદ્ધાંતને પણ આગમમાં સમય નામથી કહેવામાં આવે છે. જો સમય શબ્દના ઘણા અર્થ છે, સમય એટલે મુખ્ય અર્થ આપણે સમય એટલે આત્મા લીધો, પણ એ સિવાય બીજા પણ જે અર્થ છે એટલે એ અપેક્ષાથી અહીં વાત બધી લીધી છે કે કાળ મત અને સિદ્ધાંતને પણ આગમમાં સમય નામથી ઓળખવામાં આવે છે. એ બધામાં પણ શુભ અર્થ સમય એટલે જીવ પદાર્થ શુદ્ધ આત્મા બધાની અંદર જે તેનો અર્થ લઈએ તો એ સમયનો અર્થ જે શુદ્ધ આત્મા એ અર્થ એની કથની અહીંયા કરવામાં આવી છે એ તમે સાંભળજો. કારણ કે એ કર્મમળ વિનાની ચીજ છે, શુદ્ધ આત્મા એ કર્મમળ વિનાની ચીજ છે, નિર્મળ આનંદ આપનારી ચીજ છે, એ ત્રિકાળ રહેવાવાળી ધ્રુવ ચીજ છે, એ શુદ્ધ જીવ બધામાં સારભૂત છે. જગતના બધા જ પદાર્થોમાં આપણે કોઈક ને કોઈક અપેક્ષાએ ઇષ્ટ બુદ્ધિ સ્થાપીએ છીએ ને કે આ સારું છે સારું છે, તો એ બધામાં સૌથી શ્રેષ્ઠ કંઈ સારું હોય તો એ આ ભગવાન આત્મા છે એમ અહીંયા કહે છે. સમય સાર એટલે આત્મા, એ સારભૂત ચીજ છે. જગતમાં સૌથી કોઈ સારભૂત કોઈ વસ્તુ હોય તો એ આત્મા છે. આ સારભૂત ચીજને શુદ્ધ નહીં બતાવે છે. આખા સમયસારનો સાર ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ, એને જ્ઞાનીજનો એ પર્યાયમાં પ્રાપ્ત કરે છે, ગ્રહે છે જે, અને એ ગ્રહો એની પ્રાપ્તિ કરવી એ જ ખરેખર આ સમયસારનો સાર છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ જ આ સમયસાર. આ સમયસાર એટલે આ પુસ્તક સમયસાર, આ ગ્રંથ સમયસાર, આ શબ્દ બ્રહ્મ સમયસાર, એનો સાર શું છે? તો કે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી, સમયની પ્રાપ્તિ કરવી, સમયના સારની પ્રાપ્તિ કરવી. એટલે બે સમયસાર, એક તો આપણને આ શબ્દ રૂપે મળેલું જે સમયસાર છે તે, અને આપણો આત્મા જે સારભૂત છે તે સમયે, એ બંને સમયસારની વાત લીધી છે, એને ગ્રહો. આગળ કહે છે અહીંયા, નામ આદિક સટ ગ્રંથ મુખ તેમાં મંગળ સાર. આપણે પેલી આગળની વાત આપણે લઈ લીધી, તી મેહી સાર વીણ કર્મ મળ, શુદ્ધ જીવ શુદ્ધ ન કહે. આ ગ્રંથમાં કથની સૌ સમય સાર બુદ્ધજન કહે, જ્ઞાનીજનને સમયનો સાર કહે છે. અને હવે આગળ અહીંયા પાંચમામાં કહે છે કે નામ આદિક સટ ગ્રંથ મુખ તેમાં મંગળ સાર, વિઘ્નહરણ નાસ્તિક હરણ શિષ્ટાચાર ઉચ્ચાર, સમય સાર જીન રાજ છે સ્યાદવાદ જીન વેણ, મુદ્રા જીન નિર્ગ્રંથતા નમું કરે સહુ ચેન. મંગળ નામ નિમિત્ત પ્રયોજન પ્રમાણ પરિમાણ અને કરતા એમ છ પ્રકાર એક ગ્રંથ થાય છે. એટલે ગ્રંથની શરૂઆતમાં એ વાત આવે, ગ્રંથમાં પહેલા આવે મંગળ આવે, પછી એની અંદર બીજી શું વાત આવે, નામ એનું નિમિત્ત શા માટે છે, એનું પ્રયોજન એનું પરિમાણ કેટલું મોટું છે, અને એના કરતા એમ છ પ્રકાર ગ્રંથની શરૂઆતમાં આવે. તો એમાં આ ગ્રંથની વાત લઈએ સમયસારની, તો તેમાં પ્રથમ મંગળિક છે, પવિત્રતાને પમાડે અને અપવિત્રતાનો નાશ કરે એને મંગળિક કહીએ છીએ. અને ગ્રંથનું નામ એ સમયસાર છે, અને એ કોના નિમિત્તે બનાવ્યું છે? તો જીવ માટે બનાવેલ છે. એટલે મંગળ નામ નિમિત્ત, અને એનું પ્રયોજન શું છે? તો પ્રયોજન વિતરાગ દશા પ્રગટ કરવી એ એનું પ્રયોજન છે. અને તેનું પરિમાણ કેટલું છે? 1415 ગાથા જેટલું પરિમાણ છે. અને તેના કરતા ભગવાન કુંદકુંદાચાર્ય દેવ છે. દરેક ગ્રંથમાં માંગલિક તે મુખ્ય છે. વળી કેવું છે એ મંગળ? તો એ વિઘ્નનો નાશ કરનારું છે. એ માંગલિક કુંદકુંદાચાર્ય ભગવાનનું માંગલિક જે છે એ પહેલી ગાથામાં આવશે. એટલે પહેલા 3 શ્લોક અમૃતચંદ્રાચાર્યના પૂરા થશે, ત્યાર પછીથી કુંદકુંદાચાર્ય ભગવાનની જે પહેલી ગાથા આવશે એમાં કુંદકુંદાચાર્ય ભગવાને જે માંગલિક કર્યું છે એ એમાં આવશે. એટલે એની વાત અહીંયા લીધી છે કે એમાં એ કુંદકુંદાચાર્ય ભગવાને કરેલું માંગલિક પણ છે. જેણે સાધક ભાવ શરૂ કર્યો છે, એને સાધના શરૂ કરી છે, અને જેણે આ શાસ્ત્રનો અભ્યાસ દ્વારા પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવું છે એવો નિર્ણય કરી અને જે આમાં સ્વાધ્યાયમાં આવ્યો છે એને કોઈ વિઘ્ન નડવાનું નથી. એટલે વિઘ્ન આવશે નહીં. અને વળી નાસ્તિકરણ એટલે નાસ્તિકતાનો નાશ થશે. અને શિષ્ટાચાર એટલે ઉત્તમ પુરુષોના જે આચરણ હોય એ આચરણ, જેને એ શિષ્ટાચાર કહેવાય, એવા શિષ્ટાચાર આ ગ્રંથમાં કર્યા છે એમ અહીંયા આ આખા કાવ્યનો અર્થ છે. સમયસાર કહેતા ભગવાન આત્મા જ, એટલે જીનરાજ જીનેશ્વર ભગવાનનો જેવો આત્મા, એવો શુદ્ધ આત્મા જ ખ્યાલમાં આવે છે. અને એ જીનરાજ એ પોતે પોતાના સ્વરૂપમાંથી પોતે પ્રાપ્ત કરે છે, એટલે એ જ જીનરાજ છે, પોતાનું સ્વરૂપ છે એ જ જીનરાજ છે. તો એ રીતે આ કાવ્યનો અર્થ છે. આપણે બહુ ટૂંકમાં એ અર્થ લીધો છે. હવે આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરતા પહેલા આવતીકાલે બીજો શ્લોક આપણે જે અમૃતચંદ્રાચાર્ય લખ્યો છે અનંત ધર્મ એ શ્લોક આપણે લઈશું. બધાને ખાસ વિનંતી છે કે આજના સ્વાધ્યાય સંબંધી જે કંઈ આપણે જે કર્યું છે એનું સહેજ પુનરાવર્તન પોતે કરીને આવે જેથી કરીને અનુસંધાન મેળવવામાં તકલીફ નહીં પડે. આપણે અનુસંધાન મેળવવા માટે થોડું પુનરાવર્તન તો કરીએ છીએ પણ છતાં પણ સહેજ સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા પુસ્તકમાં નજર નાખી લેવી એ જરૂરી છે. આજના સ્વાધ્યાય સંબંધે કોઈ પ્રશ્ન હોય તો લઈએ. જો પ્રશ્ન નથી તો પછી આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.